માયા ભક્તને પજવતી નથી, જ્ઞાનીને પજવે છે. ગરુડજી, તમને જ મોહ થયો હતો એવું નથી. એકવાર માયાએ મને પણ ત્રાસ આપ્યો હતો. મારા અનેક જન્મની કથા મને યાદ આવે છે. મારા ઈષ્ટદેવ બાલક રામ હતા. ઈષ્ટદેવ મમ બાલક રામા, બાળક જલ્દી રાજી થાય છે, એને થોડું આપો તો રાજી થઈ જાય છે. હું શ્રી સીતારામજીની પૂજા કરું છું, પણ મને તો બાલ સ્વરૂપ બહુ ગમે છે. એમની બાર લીલા મને બહુ ગમે છે. રામલલ્લા છુમ છુમ કરતા નાચે છે, 4 વર્ષના છે. માએ પીળું જબલું પહેરાવ્યું છે, મને એમની સાથે રમવાનું બહુ ગમે છે. પ્રભુએ એકવાર મારી સાથે લીલા કરી હતી. રામનવમીના દિવસે હું અયોધ્યા જાઉં, આંગણામાં રામજીનું એઠું પડ્યું હોય તો ખાઈ જાઉં, રામજીને વંદન કરવા જાઉં તો રામજી દૂર ભાગી જાય, હું દૂર જાઉં તો રામજી રડવા લાગે, મને માલપુડો બતાવે, મારી સાથે રામજી એવી લીલા કરે, હું રામજી સાથે જ રમું. મારા ઉપર રામજીની બહુ કૃપા, પણ કોઈ જાણે નહીં. દશરથ મહારાજને કે કૌશલ્ય માને કોઈને ખબર નહીં. હું રોજ રામજી સાથે એવી રીતે રમતો. એક દિવસ મને શંકા થઈ, આ રામ બાળક છે કે પરમાત્મા? હું આકાશમાં ઉડીને દૂર જાઉં છું તો રામ કેમ રડે છે? મને શંકા થઈ કે રામજી પરમાત્મા નથી. તે સમયે હું આકાશમાં ઉડ્યો તો રામજીએ હાથ લંબાવ્યો. હું આકાશમાં ઉડતો બ્રહ્મલોક સુધી ગયો. મારી પાછળ પાછળ રામજીનો લંબાયેલો હાથ આવ્યો. હું જ્યાં જાઉં ત્યાં રામજીનો હાથ આવે. રામજી અને મારી વચ્ચે 2 આંગણનું અંતર હતું. આ જીવ નિર્માન અને નિર્મોહ બને છે ત્યારે પ્રભુ હાથમાં આવે છે. રામજીના અલૌકિક ઐશ્વર્યનું મને ભાન થયું. રામજીની આંગળીઓ બહુ કોમળ હતી, હાથમાં કંકણ ધારણ કર્યું હતું. પછી તો હું બહુ ગભરાયો અને બ્રહ્મલોક સુધી ગયેલો. ત્યાંથી અયોધ્યામાં રામજીના આંગણામાં નીચે પડ્યો. રામજી મને જોઈને હસવા લાગ્યા. મને એવું લાગ્યું કે હું રામજીના પેટમાં ગયો. બ્રહ્મલોક, કૈલાશ, મારો નીલાચલ પર્વત બધું મેં રામજીના પેટમાં જોયું. 2 ઘડીમાં સમસ્ત બ્રહ્માંડના દર્શન રામજીના પેટમાં મને થયા. આ બધું જોતાં મને આશ્ચર્ય થયું. બધું ભિન્ન ભિન્ન દેખાતું હતું, પણ સર્વમાં મને બાલક રામજી એક જ દેખાયા. હું થાકી ગયો, ગભરાયો, ત્યારે પ્રભુએ સ્મિત કર્યું અને હું રામજીના મુખમાંથી બહાર આવ્યો. હું એમના ચરણમાં પડ્યો. રામજીએ મારા માથે હાથ પધરાવ્યો. મને બહુ આનંદ થયો. એ આનંદનું વર્ણન કરવાની શક્તિ સરસ્વતીના કોઈ શબ્દમાં નથી. પ્રભુએ કહ્યું, કાગ ભુસુંડી, તું મને બહુ ગમે છે, તારી જે ઈચ્છા હોય તે માંગ. જ્ઞાન વિવેક બિરતી વિજ્ઞાના મુનિ દુર્લભ ગુણ જે જગનાના, આજુ દેવું સબ સંશય નાહી, માંગું જો તોહી ભાવ મન માહી, તને મુક્તિ આપું, બ્રહ્મલોકનું રાજ્ય આપું, જ્ઞાન વૈરાગ્ય આપું. મેં વિચાર કર્યો, પ્રભુએ બધું આપવાનું કહ્યું, પણ એવું બોલ્યા નથી કે અનન્ય ભક્તિ આપું. ભક્તિ વિનાનું, રામ પ્રેમ વિનાનું જ્ઞાન સા કામનું? જે જ્ઞાનમાં ભક્તિ નથી એ જ્ઞાન અંતકારમાં દગો કરે છે. ભક્તિ વિના બધું વ્યર્થ છે. સર્વ સદ્ગુણીની માં તો ભક્તિ છે. જ્યાં ભક્તિ છે ત્યાં બધા સદ્ગુણ આવે છે, જ્યાં ભક્તિ નથી ત્યાં બધા દુર્ગુણ આવે છે. મેં રામજી પાસે માંગ્યું, મને અનન્ય ભક્તિ આપો, રામચરણમાં મારી પ્રીતિ રહે, સીતા રામચરણ ઈપી મોરે, અનુદિન બઢું અનુગ્રહ તોરે. રામજીએ મારા માથે હાથ પધરાવ્યો, કહ્યું, તું મારા સ્વરૂપને બરાબર જાણે છે, મારા સ્વભાવને જાણે છે, જે મારા સ્વરૂપને જાણે છે તે ભક્તિ વિના બીજું કાંઈ માંગે નહીં. ભક્તિ ભગવાનને માટે જ કરો, ભગવાન પાસે બીજું કંઈ માગશો નહીં. ભક્તિ વિનાનું જ્ઞાન વ્યર્થ છે એવી મને ખાતરી થઈ, તેથી મેં ભક્તિ માંગી. રામજીએ કહ્યું, તું જ્યાં રહીશ ત્યાં મારી માયા આવશે નહીં, તું સતત ભક્તિ કરીશ. પછી હું નીલાચલ પર્વતમાં ગયો. કાગડો તો અતિ હિન્ન પક્ષી છે, પણ મારા રામજીએ મારા પર કૃપા કરીને મને અપનાવ્યો. મને જે આનંદ મળે છે તે કોઈ રાજાને તો શું દેવને પણ મળતો નથી. ગરુડજી, પ્રભુની લીલા જેવી છે, જે જોતા દેવો પણ ભૂલમાં પડે છે. ગરુડજીને આનંદ થયો, આંખો ભીની થઈ. ધન્ય છે તમને, આપના સત્સંગથી આજે હું પણ ધન્ય થયો. આપ આજ્ઞા કરો તો મને કંઈક પૂછવાની ઈચ્છા છે. મહારાજ, તમે રામ ભક્ત છો, મહાન જ્ઞાની છો, સમર્થ છો. ભગવાન શંકર તમારા વખાણ કરતા હતા, તમે આવા છો, છતાં તમને આ કાગડાનું શરીર કેમ મળ્યું છે? તમે આ શરીર કેમ છોડતા નથી? કલ્પમાં સૃષ્ટિનો વિનાશ થાય, છતાં તમે તમારું આ સ્વરૂપ છોડતા નથી, એનું કારણ શું? કાગભૂષુંડીજીએ કહ્યું, મારા અનેક જન્મની કથા મને યાદ આવે છે. કાગડાનું શરીર ભલે નીચ ગણાય, મને આ શરીરમાં રામ ભક્તિ મળી છે, તેથી આ શરીર છોડવું મને ગમતું નથી. જપ તપ મખ સમ દમ વ્રત દાના બિરતી વિવેક જોગ વિજ્ઞાના સબ કર ફલ રઘુપતિ પદ પ્રેમા તેહી બીનું કોઉ ન પાવી છોમાં સોઈ પવન સોઈ સુભગ શરીરા જો તનુ પાઈ ભજીય રઘુબીરા રામ ભગતિ એહી તન અજામી તાહે તે મોહી પરમ પ્રિય સ્વામી તજૌ ન તનુ નિજ ઈચ્છા મરના તન બીનું ભેદ ભજન નહીં બરના. ગમે તેવું શરીર હોય તે ભક્તિથી જ શોભે છે, સત્કર્મથી જ શોભે છે. મારા રામ બહુ પ્રેમાળ છે, અતિ ઉદાર છે. મને કાગડાનું શરીર મળ્યું એનું કારણ છે, હજારો વર્ષ પહેલાં કરિયુગમાં મારો જન્મ અયોધ્યામાં એક શુદ્રને ત્યાં થયો હતો. અયોધ્યાનો મહિમા ત્યારે હું જાણતો ન હતો. હું ભગવાન શંકરની ભક્તિ કરતો, પણ બુદ્ધિ બગડેલી, તે બીજા દેવોની નિંદા કરતો, વિષ્ણુ ભગવાન માટે ખરાબ બોલતો. અનન્ય ભક્તિનો અર્થ છે ઈષ્ટદેવનું ધ્યાન કરતા કરતા દેહભાન ભૂલાય, બીજા દેવોને ન માનવાથી અનન્ય ભક્તિ થાય છે. કાગભૂષુંડીજીનો જન્મ તે કલ્પના કરિયુગમાં અયોધ્યામાં થયો હતો. તુલસીદાસ મહારાજે કરિયુગનું વર્ણન કર્યું છે, કલયુગમાં લોકોનું જીવન અર્થ અને કામમાં જ પૂરું થાય છે, જીવ એનાથી આગળ જતો જ નથી. ધર્મ અને મોક્ષ ગૌણ થાય છે, ભક્તિ ગૌણ છે. બ્રાહ્મણો ધર્મ ભૂલ્યા છે, સંન્યાસીઓ ગૃહસ્થી જીવન ગારે છે, કરિયુગના જ્ઞાની પુરુષો સ્વેચ્છાચારી થયા છે, વાતો અભેદની કરે છે પણ આંખમાં ભેદભાવ ભરેલો છે, કરયુગના ભોગીઓ પણ યોગી થવા લાગ્યા. ભોગી કદી યોગી થઈ શકે નહીં. કરયુગમાં બધા જ બ્રહ્મ જ્ઞાનની વાતો કરે અને પૈસા માટે ઝઘડો કરે, મનના વિકારો ગયેલા ન હોય અને બ્રહ્મ જ્ઞાનની વાતો કરે. બધા પુરુષો સ્ત્રીઓને આધીન રહેવા લાગ્યા. કરયુગના બ્રહ્મચારીઓ વિલાસી થયા. સ્ત્રીઓ બહુ કામી જૂઠું બોલનારી થઈ. લોકો માતા પિતાની સેવા ન કરે. ભયંકર કરયુગ આવ્યો. અયોધ્યામાં બહુ દુકાળ પડ્યો. કાક ભુસુંડુજી કહે છે, ત્યારે અયોધ્યા છોડીને હું ઉજ્જૈની ગયો. ત્યાં એક બ્રાહ્મણની દીક્ષા લીધી, ધંધો કર્યો. ધંધામાં પૈસા બહુ મળ્યા. મને અભિમાન આવ્યું. મને શિવજીમાં પ્રીતિ હતી. અન્ય દેવોની હું નિંદા કરતો. મારા ગુરુજી કહેતા કે શિવજી પણ રામજીનો જપ કરે છે. શિવ સેવા કર ફલ સુત સોઈ, અભિરલ ભક્તિ રામ પદ હોય. રામ હી ભજહી તાત શિવ ધાતા, નર પાવર કઈ કૈતિક બાતા. જાસુ ચરણ અજ શિવ અનુરાગી, તાસુ દ્રોહમ સુખ ચહસી અભાગી. મારે માન શિવજી સર્વથી શ્રેષ્ઠ હોવાથી હું ગુરુદેવ સાથે વાદ વિવાદ કરતો. મેં અનેક વાર ગુરુદેવનું અપમાન કર્યું, પણ ગુરુદેવને કદી ક્રોધ આવ્યો નથી. પછી તો મારું અભિમાન એટલું વધી ગયું કે હું ગુરુદેવનો મત્સર કરતો. એકવાર હું શિવ મંદિરમાં બેઠો હતો, પંચાક્ષર શિવ મંત્રનો જપ કરતો હતો. તે સમયે ગુરુદેવ મંદિરમાં પૂજા કરવા આવ્યા. અભિમાનમાં હું બેસી રહ્યો. ગુરુજીને પ્રણામ કર્યા નહીં. મેં એમનું અપમાન કર્યું. ગુરુજીને તો ખોટું લાગ્યું નહીં, પણ શિવજીને ખોટું લાગ્યું. આકાશવાણી થઈ, તું અજગરની જેમ બેસી રહ્યો. તે ધર્મની મર્યાદાનો ભંગ કર્યો છે. તું અજગર થઈશ. શિવજીએ શ્રાપ આપ્યો ત્યારે હું ગભરાયો. ત્યારે મારા ગુરુદેવે શિવજીની સ્તુતિ કરી. નમામ્યમિ શમીશાન નિવારણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મા વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશ માકાશ વાસમ ભજે અહમ નિરાકાર મોમકારમ મૂલમ તુરિયમ ગિરાજ્ઞાન ગોપીત મિશમ ગિરીશમ કરાલમ મહાકાલમ કૃપાલ ગુણાગારમ સંસાર પારમ નતો અહમ વ્યાપક બ્રહ્મા. એ જ શિવ છે. જ્યાં સુધી આ જીવ અનન્ય ભાવે શિવજીની ભક્તિ ન કરે, પૂજા ન કરે, જ્યાં સુધી એને શિવજી કૃપા ન મળે, ત્યાં સુધી જીવન જ્ઞાન ભક્તિ મળે નહીં, ભોગ મળે નહીં, મોક્ષ મળે નહીં. કલાતીત કલ્યાણ કલ્પાંતકારી સદા સજ્જનનાદ દાતા પુરારી ચિદાનંદ સંદોહ મોહા અપકારી પ્રસિદ્ધ પ્રસિદ્ધ પ્રભો મનમથારી ન યાવાદુ માનાથ પદારવિંદમ ભજંતિહ લોકે પરેવા નરાણામ ન તત્વાત સુખમ શાંતિ સંતાપનાશમ પ્રસિદ્ધ પ્રભો સર્વ ભૂતાધિવાસમ. શિવ કૃપાથી જીવ કામ ઉપર વિજય મેળવી શકે છે. મારા ગુરુદેવે શિવજી ભગવાનની બહુ સ્તુતિ કરી. શિવજી મહારાજ પ્રસન્ન થયા. મારા ગુરુદેવને કહ્યું, માંગ માંગ. ગુરુદેવે કહ્યું, હું સતત આપની ભક્તિ કરું. અપમાનમાં હું અનન્ય ભક્તિ માંગુ છું, બીજું પણ માંગુ છું માયાના પ્રવાહમાં તણાતો જીવ ગમે તેવું બોલે, ગમે તેમ કરે, કારણ જીવ દુષ્ટ છે, કૃતજ્ઞી છે, આપ શ્રેષ્ઠ છો, આપ કૃપા કરો, મારા શિષ્યની ભૂલ થઈ, એની બુદ્ધિમાં વૈરાગ્ય જાગે, રામજીમાં પ્રેમ થાય, એનું કલ્યાણ થાય એવું કરો. શિવજીએ કહ્યું, એ દુષ્ટ છે, અતિ દુઃખી થવાનો છે, હજાર વાર અજગર થશે, મારો શાપ વ્યર્થ તો થાય નહીં, પણ તમે માંગો છો તો આપું છું કે એને જન્મ મરણનું દુઃખ થશે નહીં, 1000 જન્મ બાદ અયોધ્યામાં બ્રાહ્મણની ઘરે એનો જન્મ થશે, પછી એને રામજીમાં પ્રીતિ થશે. મારા 1000 જન્મ થયા, અનેક દેશમાં હું રખડ્યો, પણ મારા ગુરુદેવની શાંત મૂર્તિ હું ભૂલી શકતો નથી. 1000 વાર અજગર યોનિમાં જન્મ મળ્યો, પણ ગુરુદેવની કૃપાથી જન્મ મરણનું દુઃખ મને થયું નહીં. 1000 જન્મ બાદ અયોધ્યામાં એક બ્રાહ્મણને ઘેર જન્મ થયો, જન્મથી જ સીતા રામજીમાં મને પ્રેમ હતો, બાલ્ય અવસ્થામાં મને ભક્તિનો રંગ લાગ્યો, મારા મનમાં એવી ભાવના જાગી હતી કે મારે રામજીના દર્શન કરવા છે, મારે રામજીની ભક્તિ કરવી છે. મારા પિતાએ મને ભણાવવાનો બહુ પ્રયત્ન કર્યો, પણ મને ભણવામાં પ્રેમ થતો નહીં, એક એક અક્ષરમાં મને રામ દેખાતા. ભક્તિનો અર્થ છે ભગવાનના સ્વરૂપમાં આશક્તિ, લૌકિક રૂપમાં આશક્તિ એ જ માયા છે. હું નાનો હતો ત્યારથી જ રામજીમાં મારી આશક્તિ હતી, હું ભણી શક્યો નહીં. મન તે સકલ બાસના ભાગી, કેવલ રામચરણ લઈ લાગી, કહું ખગેશ અસ કવન અભાગી, ખરી સેવ સુર ઘેનું હિ ત્યાગી, પ્રેમ મગન મોહી કહું ન સોહઈ, હોરહુ પિતા પઢાઈ પઢાઈ. મારા માતા પિતાએ શરીર છોડ્યું, પછી તો હું રામજીનો થઈ ગયો. આસક્તિનો એક ધાગો હતો તે પણ તૂટી ગયો, પછી તો હું ઋષિઓના આશ્રમોમાં જાઉં, સતત રામ નામનો જપ કરું, રામજીનું ધ્યાન કરું. એકવાર મેરુ પર્વત ઉપર ગયો, ત્યાં લોમશ ઋષિ વિરાજતા હતા. લોમશ ઋષિએ મારું સ્વાગત કર્યું, મેં એમને કહ્યું મને રામજીની કથા કહો. લોમશ ઋષિ જ્ઞાની હતા, થોડી રામજીની કથા કરે, પછી બ્રહ્મ જ્ઞાનની વાતો કરે. મને તે બહુ ગમે નહીં, પણ લોમશ ઋષિ આ બ્રાહ્મણ જ્ઞાનનો અધિકારી છે એમ સમજી મને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કરે. હું કહું મારે નિરંજન નિરાકારની વાતો સાંભળવી નથી, મને મારા રામજીની કથા કહો. લોમશ ઋષિના બ્રહ્મ જ્ઞાનનું હું ખંડન કરું, જ્ઞાન કરતાં ભક્તિ શ્રેષ્ઠ છે એમ હું વાદ વિવાદ કરું. લોમશ ઋષિને મારી વાત પર ક્રોધ આવ્યો. મેં કહું ક્રોધ તો દ્વૈતમાં આવે, અદ્વૈતમાં ક્રોધ શી રીતે આવે? તમે વાતો અદ્વૈતની કરો છો, પણ તમારા રોમ રોમમાં દ્વૈત ભરેલું છે. તમે મારા રામજીની કથા કરો, રામજી સાથે પ્રેમ કરો, તમારું હૃદય પીગળશે. ત્યારે ઋષિનો ક્રોધ વધ્યો, એમણે મને શ્રાપ આપ્યો, તું કાગડા જેવું બોલે છે, તું કાગડો થઈશ. તેથી હું કાગડો થયો, પણ શાપ આપવા છતાં મને લોમશ ઋષિ માટે કુભાવ આવ્યો નહીં. મારા રામ લોમશ ઋષિમાં પણ છે, મારું કલ્યાણ કરવા માટે જ મારા રામે આવું કર્યું છે એવો ભાવ મને થયો. મેં ઋષિને વંદન કર્યા અને કહ્યું, ભલે હું કાગડો થાઉં પણ મને રામમાં ભક્તિ રહે એવું કરો, મને રામની કથા સંભળાવો, મને રામજીના દર્શન થાય એવો ઉપાય સમજાવો. ઋષિનું હૃદય પીગર્યું. એમને થયું, મેં એને શ્રાપ આપ્યો છતાં એ મને વંદન કરે છે. ભક્તિ વિના જ્ઞાનમાં સ્થિરતા આવતી નથી. લોમશ ઋષિને પશ્ચાતાપ થયો કે હું વાતો અદ્વૈતની કરું છું છતાં મને ક્રોધ આવ્યો. ધન્ય છે આ જીવને, ઋષિએ મને રામ મંત્રની દીક્ષા આપી, મને રામ કથા સંભળાવી. લોમશ ઋષિએ કહ્યું, શિવ કૃપાથી આ રામાયણ મેં સાંભળ્યું છે. શિવ સદગુરુ છે, સર્વના આચાર્ય સદા શિવ છે. જે કથા શિવજીએ લોમશ ઋષિને કહી સંભળાવી હતી એ કથા એમણે મને સંભળાવી. ગરુડજીએ પ્રશ્ન કર્યો, કેટલાક લોકો જ્ઞાનને શ્રેષ્ઠ માને છે, કેટલાક ભક્તિને શ્રેષ્ઠ માને છે. તરતી શોકમ આત્મવિત, જ્ઞાનમાં અને ભક્તિમાં ફેર શો છે તે મને બતાવો. કરહી સનત મુનિ બેદ પુરાના, નહીં કચ્છું દુર્લભ જ્ઞાન સમાના. સોઈ મુનિ તુમ્હ સન કહે હું ગોસાઈ, નહીં આદરે હું ભક્તિ કી નાઈ. જ્ઞાન ભક્તિ હિ અંતર કેતા, સકલ કહું પ્રભુ કૃપા નિકેતા. ત્યારે કાક ભૂસુંડીજીએ ગરુડજીને કહ્યું, પરમાત્મા સાથે જે બહુ પ્રેમ કરે એને જ જ્ઞાન થાય છે. જેને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન છે એ જ ભગવાન સાથે પ્રેમ કરે છે. જ્ઞાનનું ફળ ભક્તિ છે, ભક્તિની છેલ્લી અવસ્થા જ્ઞાન છે. જ્ઞાન અને ભક્તિ તત્વથી એક છે, છતાં ફેર છે. આ જીવ ચેતન છે, માયા જડ છે. જડ ચેતન બેની ગાંઠ પડી છે, જડ ચેતનને બાંધી શકે નહીં. આ ગાંઠ છે તો ખોટી, પણ ખોટી ગાંઠ પણ બહુ ત્રાસ આપે છે. સતત ભક્તિ કરે તો જ એ ગાંઠ છૂટે છે. ઈશ્વર અંશ જીવ અભિનાશી, ચેતન અમલ સહજ સુખ રાશી. સો માયા બસ ભયે એવું ઘુસાઈ, બંધ્યો કીર મરકટ કો નાઈ. જીવ ઈશ્વરનો અંશ છે, આત્મા આનંદરૂપ છે. સુખ દુઃખ મનને થાય છે, મનની કોઈ સ્વતંત્ર સત્તા નથી. એ આત્માની સત્તા લઈને કામ કરે છે. આત્મા તો સાક્ષી રૂપ છે, છતાં માયાને કારણે અજ્ઞાનને કારણે આત્મા સુખ દુઃખનો આરોપ પોતાનામાં કરે છે. જીવ તો પરમાત્માનો અંશ છે, શુદ્ધ છે, ચેતન છે. જે રાજાનો દીકરો છે એને કોણ બાંધી શકે? આ જીવ પરમાત્માનો પુત્ર છે, એને કોઈએ બાંધ્યો નથી. બંધન સાચું નથી, ખોટું છે. માયા ખોટી છે, ખોટી માયા જીવને કેવી રીતે બાંધી શકે? જીવને કોઈએ બાંધ્યો નથી. એ અજ્ઞાનથી એવું સમજે છે કે હું બદ્ધ છું. તુલસીદાસ મહારાજે પોપટ અને વાંદરાના દ્રષ્ટાંત આપ્યા છે. પારથી લોકો પોપટ અને વાંદરાને પકડવા યુક્તિ કરે છે. પોપટને પકડવા માટે તે જમીનમાં થોડે અંતરે બે ખીંટીઓ મારે છે અને જમીનથી થોડી ઊંચાઈએ આ બે ખીંટી વચ્ચે તાર બાંધે છે. તારમાં ભૂંગળીઓ નાખે છે, પછી ત્યાં આગળ અનાજના થોડા દાણા વેરે છે. પોપટ તે દાણા ખાવા આવે છે. સ્વાભાવિક રીતે તે ઊંચાઈ ઉપર બેસવા માટે તાર નાખેલી ભૂંગળી ઉપર જઈને બેસે છે. એટલે ભૂંગળી તેના ભારથી તરત ફરી જાય છે અને પોપટ ઊંધો થઈ જાય છે, ઊંધો લટકવા લાગે છે. પોપટ પોતાના પંજાથી ભૂંગળીને પકડી રાખે છે, પણ અજ્ઞાનમાં એ એમ જ સમજે છે કે ભૂંગળીએ એને પકડી રાખ્યો છે, એની પોતાની જ પકડ છે, પણ એ છોડી શકતો નથી અને અંતે પારથી એને પકડી લે છે. વાંદરાનું પણ તેવું જ છે. પારથી સાંકડા મોંવાળી હાંડલી જમીનમાં દાટે છે, હાંડલીનું મોં ખુલ્લું રાખે છે, હાંડલીમાં ચણા રાખે છે, તે પોતે દૂર ઊભો રહે છે. વાનરને હાંડલીમાં ચણા જોતા આનંદ આવે છે. તે ઉતાવળમાં ચણા લેવા માટે બંને હાથ હાંડલીમાં નાખે છે અને ચણાની મુઠ્ઠીઓ ભરે છે. મુઠ્ઠીમાં ચણા આવે એટલે મુઠ્ઠી ફૂલે છે, તેથી તે હાથ બહાર કાઢી શકતો નથી. વાનરને ભ્રમ થાય છે કે હાંડલીમાં કોઈ ભૂત છે, તેણે અંદરથી એના હાથ પકડ્યા છે. વાનરને કોઈએ પકડ્યો નથી. વાનરને ચણા અતિ પ્રિય છે, તેથી ચણા તેને મુઠ્ઠીમાંથી છોડી દેવાની ઈચ્છા થતી નથી. ચણા હાથમાંથી છોડી દે તો તરત તેના હાથ બહાર નીકળી શકે અને વાનરનું બંધન છૂટી જાય. વાનર પોતે હાથે કરીને બંધનમાં પડ્યો છે, છતાં એ એમ માને છે કે કોઈએ એને પકડી રાખ્યો છે. તેવી જ રીતે સંસાર એ હાંડલી છે, માયાએ વિષયો રૂપી ચણા એમાં ભર્યા છે, અહંતા અને મમતા રૂપી ચણા એમાં રાખ્યા છે. મન વાનર જેવું છે, મન વિષયો પકડી રાખે છે. માનવ આ વિષયરૂપી ચણા છોડતો નથી, તેથી તે બંધનમાં આવે છે. માનવનું બંધન આ વાનરના બંધન જેવું છે. માનવને કોણે બાંધ્યો છે? વાસનાઓને આધીન થઈને તે પોતે પોતાને બાંધે છે. જીવને બંધન છે તે અજ્ઞાનથી છે. જીવ પ્રભુને શરણે જાય તો મુક્ત થઈ જાય, પણ એ વિષયોને છોડતો નથી. માનવ વાણીમાં જેટલો ડાયો છે તેટલો વર્તનમાં ડાયો નથી. આ જીવને સંસાર મીઠો જ લાગે છે. સંસાર સુખમાં એને મનથી સુખ આવતી જ નથી. કાર ધક્કો મારે તે પહેલાં સમજીને છોડે તો શું ખોટું છે? જીવ મુક્ત છે, ઈશ્વરનો અંશ છે, આનંદરૂપ છે. એને કોઈએ બાંધ્યો નથી, એ પોતે જ વિષયો છોડી શકતો નથી. અજ્ઞાનથી પોતે જ પોતાને બાંધે છે. જીવ જડ ચેતનની ગાંઠમાં ફસાયો છે. વાસનાને વશ થઈ જીવ સુખ ભોગવે છે ત્યારે આ ગાંઠ વધુ મક્કમ થાય છે. આ ગાંઠને છોડવા માટે જ્ઞાની પુરુષો જ્ઞાનરૂપી દીવો પ્રગટ કરે છે અને એના પ્રકાશમાં આ સૂક્ષ્મ ગાંઠ છોડે છે. બહુ મહેનત કરે ત્યારે જ્ઞાનરૂપી દીવો પ્રગટ થાય છે. સાત્વિક શ્રદ્ધા એ જ ગાય છે. આ ગાયને જપ તપ સ્વાધ્યાય તથા સત્કર્મરૂપી ઘાસ ખવરાવવાનું, ભાવરૂપી વાછરડો ગાયને ધાવે ત્યારે દૂધ આવે, વિશ્વાસરૂપી પાત્રમાં શુદ્ધ મનરૂપી ગોવાર આ ગાયનું દૂધ દોહે છે. નિવૃત્તિરૂપી નોજણાથી ગાયના પગ બાંધી રાખવાના આ ધર્મમય દૂધને નિષ્કામતારૂપ અગ્નિમાં તપાવે છે. સંતોષરૂપી પવનથી એને ઠંડુ કરવાનું, ધૈર્યરૂપી મેરવણ દૂધમાં નાખી દહીં કરવાનું, સદવિચારરૂપી રવૈયોને પ્રસન્નતારૂપી રાસથી એનું મંથન કરવાનું. ગમે તે થાય મનની શાંતિ ગુમાવવાની નહીં, મનને પ્રસન્નને શાંત રાખવાનું, માખણ કાઢવાનું છે, કરેલા કર્મ એ લાકડા છે, એ બારીને યોગાગ્નિ પ્રગટ કરી આ માખણને તાવવાનું, બધું ભગવાનને અર્પણ કરવાનું. માખણ ગરમ થયા પછી મમતારૂપી મેલ આવે છે, તે કાઢી નાખવાનો, ત્યારે જ્ઞાનરૂપી ઘી પ્રગટ થાય છે. જ્ઞાન વૈરાગ્યરૂપી ઘી હૃદયરૂપી કોળિયામાં રાખી ત્રણ ગુણની વાટ બનાવીને પછી જ્ઞાન જ્યોત પ્રગટ કરી આ દીવો કરવાનો છે. હું શરીર નથી, પ્રાણ નથી, મન નથી, હું ચેતન આત્મા છું, બ્રહ્મ છું, એ રીતે અનુસંધાન રાખી આ જ્યોત પ્રગટ કરવાની, એના પ્રકાશમાં આ સૂક્ષ્મ ગાંઠ છોડવાની. જડ શરીરથી ચેતન આત્માને જુદો પાડે ત્યારે ગાંઠ છૂટે છે, પણ ત્યારે માયા બહુ વિઘ્ન કરે છે. તબ સાઈ બુદ્ધિ પાઈ ઉંજિયારા ઉર ગૃહમ બેઠી ગ્રંથિ નિકારા છોરન ગ્રંથિ પાઉ જો સોઈ તબ યહ જીવ કૃતાર્થ હોઈ છોરત ગ્રંથિ જાની ખગરાયા વિઘ્નન અનેક કરી તબ માયા. વિઘ્નરૂપી પવન છૂટે છે અને દીવાને ઓલવી નાખે છે. દીવો ઓલવાઈ જાય તો જડ ચેતનની ગાંઠ છૂટતી નથી. જ્ઞાનની વાત સમજવી કઠણ છે, કદાચ સમજાય તો અનુભવ કરવો અઘરો છે. અંતકારમાં એ અનુભવ ટકતો નથી. શરીર બગડ્યા પછી જ્ઞાનમાં સ્થિર રહેવું કઠણ છે. આપણા ઋષિઓએ લખ્યું છે કે પૂર્ણ વૈરાગ્ય હોય તો જ જ્ઞાન ટકે છે. જે જીતેન્દ્રિય છે, જેના જીવનમાં પરિપૂર્ણ વૈરાગ્ય છે, એ જ જ્ઞાન પચાવી શકે છે. વૈરાગ્ય વિના જ્ઞાન પચતું નથી. જ્ઞાન માર્ગ બહુ અઘરો છે, એમાં પતન થવાનો બહુ સંભવ છે. ભક્તિ એ ચિંતામણી છે, એ એવો દીવો છે જેમાં કોળિયાની વાટની ઘીની જરૂર પડતી નથી. રત્નરૂપી દીવામાં કસાની જરૂર પડતી નથી. ભક્તિરૂપી રત્નદીપ જેના હૃદયમાં પ્રકાશ આપે છે. હું રામજીનો સેવક છું એવી ભાવનાથી જે સતત ભક્તિ કરે છે, એની બુદ્ધિને સતત પ્રકાશ મળે છે. ચતુર શિરોમણિ તે ઈ જગમાહી જે મની લાગી સુજતન કરાહી સો મની જદાપી પ્રગટ જગ અહી રામ કૃપા બિનુ નહીં કો લહી સુગમ ઉપાય પાહુબે કેરે નર હત ભાગ્ય દેહિમ ભટ્ટ ભેરે. કરયુગનો માનવી સ્વાર્થી કામી અને વિલાસી છે, એ વ્યસનોમાં ફસાયેલો છે, મંદ બુદ્ધિવાળો છે. લોકો એવું સમજે છે કે અમે બહુ બુદ્ધિમાન છીએ, પણ ઋષિઓ એવું વર્ણન કરે છે કે કરયુગનો માનવ મંદ બુદ્ધિવાળો છે, જે કામ કરવાની જરૂર છે તે કરતો નથી, જે કામ કરવાની જરૂર નથી તે કરે છે. ભગવત સેવા પૂજા કરવાની બહુ જરૂર છે, પણ એ ભક્તિ કરતો નથી, એ અભાગી છે, એને મંદ બુદ્ધિવાળો કયો છે. વ્યવહારનું કામ કરવામાં એ બહુ સાવધાન રહે છે, એકાગ્ર ચિત્તથી કરે છે. માતાજીઓ રસોઈ કરતા બહુ સાવધ રહે છે, દાળમાં મીઠું વધુ કે ઓછું પડે નહીં. માનવ નાણાં ગણવા બેસે ત્યારે બહુ એક ચિત્ત હોય છે, પણ મારા કરવા બેસે ત્યારે એકાગ્ર ચિત્ત વાળો રહેતો નથી. ભોગવેલા સુખનું ચિંતન કરવાથી મન બહુ બગડે છે. બગડેલા મનને સુધારવાનો એક જ ઉપાય છે, શ્રી રામ શ્રી રામ નામ સાથે પ્રેમ કરો. જગત એ શ્રી રામને આધીન છે, શ્રી રામ શ્રી રામ નામને આધીન છે. જ્યાં ભક્તિ છે ત્યાં જ્ઞાનનું સ્મરણ થાય છે. ભક્તિ વિનાનો જ્ઞાન માર્ગ નિરાધાર છે. પતન થતાં વાર લાગતી નથી. કાક ભુસુંડજી ગુરુજીને કહે છે, તેથી હું માનું છું કે જ્ઞાન કરતાં ભક્તિ શ્રેષ્ઠ છે. રામકૃપા વિના કોઈની બરતરા શાંત થતી નથી. રામજી સાથે અતિશય પ્રેમ ન કરે ત્યાં સુધી મન શુદ્ધ થતું નથી. જડ ચેતનની ગાંઠ છૂટતી નથી. ગરુડજીને બહુ આનંદ થયો. ગરુડજીએ થોડા પ્રશ્નો પૂછવાની ઈચ્છા બતાવી. કાક ભુસુંડીજીએ સહર્ષ સંમતિ આપી. ગરુડજીએ પૂછ્યું, આ જગતમાં મોટામાં મોટો લાભ કયો? કાક ભુસુંડીજીએ કહ્યું, સાચા સંતનો સત્સંગ. નહીં દરિદ્ર સમ દુઃખ જગ માહી, સંત મિલન સમ સુખ જગ નાહી. પર ઉપકાર બચન મન કાયા, સંત સહજ સુભાવ ખગરાયા. ગરુડજીએ પૂછ્યું, સૌથી મોટી હાનિ કઈ? કાક ભુસુંડીજીએ જવાબ આપ્યો, કુસંગ. ગરુડજીએ પછી પ્રશ્ન કર્યો, મોટામાં મોટું તપ કયું? કાક ભુસુંડીજીએ કહે છે, મનમાં કામને જે આવવા દે નહીં, મનથી કામનો ત્યાગ કરે એ મહાન તપસ્વી છે. ગરુડજીએ પૂછ્યું, વીર કોને કહે છે? કાક ભુસુંડીજી અંદરના શત્રુને જે મારે તે વીર છે. ગરુડજી, નરક કોને કહે છે? કાક ભુસુંડીજી કહે છે, તમોગુણ જાગે છર કપટ કરવાની ઈચ્છા થાય એને જ નરક કહે છે. ગરુડજી પૂછે છે, સ્વર્ગ કોને કહે છે? કાક ભુસુંડીજી કહે છે, સર્વમાં સદ્ભાવ જાગે અને સતત પરમાત્માનું સ્મરણ થાય એ જ સ્વર્ગ છે. ગરુડજી અને કહે છે, જીવ અને ઈશ્વરમાં સો ભેદ છે. કાક ભુસુંડીજી કહે છે, જે માયાને આધીન છે એ જીવ, માયા જેને આધીન છે એ ઈશ્વર. માયા બશ્ય જીવ અભિમાની, ઈસ બશ્ય માયા ગુનખાની. પરબસ જીવ સ્વપસ ભગવંતા, જીવ અનેક એક શ્રીકંતા. મુદા ભેદ જદ્યપી કૃત માયા, બિનુ હરી જાઈ ન કોઈ ઉપાયા. જીવ અનેક છે, ઈશ્વર એક છે. જીવ પરતંત્ર છે, ઈશ્વર સ્વતંત્ર છે. માયાએ ઉભો કરેલો આ ભેદ જો કે ખોટો છે, છતાં પરમાત્માની કૃપા વિના કોટી ઉપાય એ દૂર થતો નથી. ગરુડજીનો સંશય દૂર થયો. ગરુડજીને રામજીમાં પ્રેમ થયો. રામજી દેવ નથી, સર્વ દેવોના દેવ છે, આદિનારાયણ પરમાત્મા છે એવી એમને ખાતરી થઈ. તુલસીદાસ મહારાજનો ઉત્તરકાંડ બહુ સુંદર છે, એમાં સર્વશાસ્ત્રનો ભેદ ભરી દીધો છે. રામચરિત માનસનો ઉત્તરકાંડ એક બે વાર નહીં, 10-15 વાર વાંચો. અંદરના રાક્ષસો મરે તો જીવનનો ઉત્તરકાંડ સુધરે છે, મુક્તિ મળે છે. તન મરવાથી મુક્તિ મળતી નથી, જેનું મન મરે છે એને મુક્તિ મળે છે. તન બદલાય છે, મન બદલાતું નથી. મર્યા પછી પણ સાથે આવે છે તે મનની બહુ કાળજી રાખો. તનની કાળજી રાખે એ સંસારી, મનની કાળજી રાખે એ સંત સેવા સ્મરણ એ જ જીવનનું લક્ષ્ય રાખો. સેવ્યમાં મન પરોવી રાખે એને જ સેવા કહે છે. શ્રી રામ સેવા વિના જીવન સફળ થતું નથી. તમે કોણ છો? શ્રી હનુમાનજી મહારાજ શ્રી રામની ખૂબ સેવા કરતા હતા. સેવા તે કરી શકે છે જેણે સેવ્યના મન સાથે મન મેળવ્યું છે. પ્રભુમાં મનને પરોવી રાખવું તેને જ સેવા કહે છે. શ્રી હનુમાનજી મહારાજ નિરંતર એનું જ સ્મરણ રાખે છે કે મારા રામને શું ગમે છે, મારા રામને શું ગમતું નથી. શ્રી હનુમાનજી મહારાજ એવી રીતે સેવા કરે છે કે રામજીને બોલવાનો પણ અવસર ન આવે. ઉત્તમ સેવક એ છે કે જે સ્વામી આજ્ઞા કરે એના પહેલાં જ તે સેવા કરે છે. હનુમાનજી જાણે છે કે રામજીના મનમાં શું છે, રામજીની શી ઈચ્છા છે. શ્રી રામ અને હનુમાન બે અંદરથી એક જ છે. ભક્ત અને ભગવાન બહારથી જુદા હોય છે પણ અંદરથી એક જ હોય છે. વ્યવહારમાં પતિ પત્ની બહારથી જુદા લાગે છે પણ એ મનથી એક જ હોય છે. શ્રી હનુમાનજી મહારાજ એવી સેવા કરે છે કે બીજા કોઈને સેવાનો અવસર મળે જ નહીં. ભરતલાલ લક્ષ્મણજી અને શત્રુઘ્નજીને થોડું ખોટું લાગ્યું કે આ હનુમાનજી આવ્યા ત્યારથી અમને સેવા મળતી નથી. શ્રી રામ સેવા એ જ એમનું જીવન હતું. ત્રણેય શ્રી સીતાજી પાસે ગયા અને એમણે કહ્યું કે માતાજી આપ કંઈ કૃપા કરો, રામજીની સેવા અમારે પણ થોડી કરવી છે, પણ આ હનુમાન બધી સેવા કરે છે. શ્રી સીતાજીએ કહ્યું તમે મને કહો છો પણ આ હનુમાન આવ્યો ત્યારથી એ મને પણ સેવા કરવા દેતો નથી, એમને એ બહુ ગમે છે, મારી પણ સેવા ગઈ છે. આ ચાર જણા ભેગા થયા અને નક્કી કર્યું કે આપણે સગરી સેવા વહેંચી લઈએ, હનુમાનજીને માટે કોઈ સેવા રાખીશું નહીં. એમણે શ્રી રામચંદ્રજીને કહ્યું કે આવતીકાલથી અમે સેવા કરવાના છીએ. શ્રી રામચંદ્રજીએ કહ્યું ભલે તમે કરો, હું ક્યાં ના પાડું છું. સૌએ કહ્યું મહારાજ હનુમાનજી સેવા કરે છે તે અમને કોઈને લાભ મળતો નથી. અમારી બધાની ઈચ્છા છે કે હનુમાનજી સેવા ન કરે, અમે જ ચાર જણા સેવા કરીએ. પ્રભુએ કહું તમે પણ સેવા કરો અને હનુમાનજી માટે પણ થોડી સેવા રાખો. ત્યારે એમણે કહ્યું આજ સુધી તો વાંદરાઓએ બહુ સેવા કરી, શ્રી હનુમાનજી મહારાજ વાનર છે. અરે રૂપમાત્રમ તું વાનરમ, શ્રી હનુમાનજી માટે વાનર શબ્દનો પ્રયોગ કર્યો તે માલિકને ગમ્યું નહીં. પ્રભુએ નીચું જોયું, એમને થયું કે મારા હનુમાનને આ લોકો હજુ જાણતા જ નથી. હનુમાન મારો આત્મા છે, હનુમાન મારાથી જુદો નથી. આ ચારેય જણાએ નક્કી કર્યું કે આવતીકાલથી અમે જ સેવા કરીશું. બીજા દિવસે શ્રી હનુમાનજી મહારાજ નિત્ય નિયમ પ્રમાણે સૂર્ય ઉગતા પહેલાં જ સ્નાન સંધ્યાની નિત્યક્રમ પરિપૂર્ણ કરી અંતઃપુરમાં સેવા કરવા માટે આવ્યા. જ્યાં રામજીની ચરણ પાદુકા ઉઠાવવા ગયા કે ભરતજી આવ્યા અને એમણે કહ્યું કે હનુમાનજી આ સેવા મોટાભાઈએ મને આપી છે. હા હવે પાદુકાને હાથ લગાડવાની તમારે જરૂર નથી, જ્યારે જ્યારે જોઈશે ત્યારે મોટાભાઈને પાદુકા હું અર્પણ કરીશ, તમે પાદુકાને અડકશો નહીં, પાદુકાની સેવા મારી છે. ભરતજીએ હનુમાનજીને ના પાડી દીધી. શ્રી રામચંદ્રજી સ્નાન કરવા વિરાજેલા હતા તે હનુમાનજીએ વિચાર કર્યો કે હું પીતાંબર લઈ જઈને રામજીના હાથમાં આપીશ. ત્યાં જ સીતાજીએ આવીને કહ્યું, એ હનુમાન, પીતાંબર કેમ અડકે છે? આ સેવા મારી છે, પીતાંબર એમના હાથમાં હું આપીશ. આ રીતે કોઈ વખત માતાજી ના પાડે, કોઈ વખત લક્ષ્મણજી ના પાડે, કોઈ વખત ભરતજી ના પાડે, તો કોઈ વખત શત્રુઘ્નજી ના પાડતા કહે કે આ સેવા મને આપી છે. હનુમાનજી જેવા કોઈ સેવા કરવા જાય કે ચારમાંથી એક જણ ના પાડીને કહે કે આ સેવા મારી છે. હનુમાનજી તો રામજીની સેવા માટે જ જીવે છે. સાચો વૈષ્ણવ તો તે છે કે જેની ઠાકોરજીની સેવા બરાબર ન થાય તો ભૂખ લાગતી નથી, જેને પરમાત્માની સેવા કર્યા વિના પાણી પીવાની ઈચ્છા થતી નથી. સેવા અને સ્મરણ માટે જીવે એ જ વૈષ્ણવ. વેશથી વૈષ્ણવ થવું થોડું સહેલું છે, વૈષ્ણવ કહેવડાવવું એ સહેલું છે, વૈષ્ણવ થવું કઠણ છે. વૈષ્ણવ તો એ છે કે જેને પ્રભુની સેવા કર્યા વિના એક ક્ષણ પણ ગમતું નથી. હનુમાનજી મહારાજ તો ભક્તિ સંપ્રદાયના આચાર્ય છે, સર્વ વૈષ્ણવોના આચાર્ય છે. શ્રી રામ સેવા એ જ એમનું જીવન છે. શ્રી રામ સેવા વિના એ રહી શકતા નથી. હનુમાનજીએ હાથ જોડ્યા અને માતાજીને કહ્યું કે તમે બધા મને ના કેમ પાડો છો? તમે નારાજ થયા છો? તો મારી કંઈ ભૂલ થઈ છે? મને સેવા કેમ કરવા દેતા નથી? શ્રી સીતાજીએ કહ્યું, ભાઈ, એ તો કાલે ત્રણેય ભાઈઓએ નક્કી કર્યું અને પ્રભુએ અમને સેવા આપી છે. હનુમાનજીએ પૂછ્યું, માતાજી, મારા માટે કઈ સેવા રાખી છે કે નહીં? શ્રી સીતાજીએ કહ્યું, તમારા માટે કંઈ સેવા રાખી નથી. આજ સુધી તમે લોકોએ ઘણી સેવા કરી છે, હવે તારા માટે કોઈ સેવા નથી. આ સેવા લક્ષ્મણજીની છે, આ ભરતજીની છે, આ સેવા શત્રુઘ્નની છે, આ સેવા મેં રાખી છે. શ્રી સીતાજીએ બધો ક્રમ બતાવ્યો. હનુમાનજી માટે કોઈ સેવા જ ન હતી. હનુમાનજી વ્યાકુળ થયા, વંદન કરીને બોલ્યા કે માં, મારા રામજીને બગાસું આવે ત્યારે ચપટી વગાડવાની સેવા કોની છે? શ્રી સીતા માતાએ કહ્યું, ભાઈ, તારા માટે કોઈ સેવા રહી નથી. આ સેવા તારે કરવી હોય તો કરજે, એમને બગાસું આવે એટલે ચપટી વગાડજે. બગાસું આવે એટલે ચપટી વગાડવી એ સનાતન ધર્મની એક મર્યાદા છે. બગાસું આવે એટલું આયુષ્ય ઓછું થાય છે. ચપટી વગાડી પ્રભુનું સ્મરણ કરે તો આયુષ્યનો નાશ થતો નથી. હનુમાનજીએ નિશ્ચય કર્યો કે આ સેવા મને આપી છે, માટે હવે માલિકને જ્યારે બગાસું આવશે ત્યારે હું ચપટી વગાડીશ. આજ સુધી તો હનુમાનજી મહારાજ દરબારમાં પધારે ત્યારે માલિકના ચરણમાં નજર રાખીને ઊભા રહેતા, આંખ ઊંચી કરીને સામું કદી જોતા જ નહીં. દાસ્ય ભાવથી હૃદય દીન બને છે, એમાં એવી નિષ્ઠા હોય છે કે મારા ધણીના સામું જોવાની મારી હિંમત થતી નથી. એ મારા અન્નદાતા છે, મારું રક્ષણ કરનારા છે, હું તો એમનો નોકર છું. દાસની નજર તો ચરણમાં જ હોય. દાસ્ય ભક્તિ અધિકારી મહાત્માને પ્રાપ્ત થાય છે. દાસ્ય ભક્તિમાં ચરણો પર નજર સ્થિર કરવી પડે છે. વાત્સલ્ય ભાવમાં મુખારવિંદ પર દ્રષ્ટિ સ્થિર કરવી પડે છે. મર્યાદા ભક્તિમાં દાસ્ય ભાવ મુખ્ય છે. દાસ્ય ભક્તિના આચાર્ય શ્રી હનુમાનજી છે. હનુમાનજી એ વિચાર કર્યો કે આજ સુધી તો હું ચરણમાં નજર રાખતો હતો, મારે હવે મુખારવિંદમાં નજર રાખવી પડશે, કારણ કે માતાજીએ કહ્યું છે કે બગાસું આવે એટલે ચપટી વગાડજે, તે ચરણમાં નજર રાખું તો બગાસું આવે તેની ખબર પડે નહીં. એટલે હનુમાનજી મહારાજ આંખ ઊંચી કરી શ્રી રામજીના મુખારવિંદને નિહાર્યા કરે છે. પ્રભુનું મુખારવિંદ તો અતિ મંગળમય અને સુંદર છે. હનુમાનજીને અતિશય આનંદ થાય છે, દર્શનમાં તૃપ્તિ થતી જ નથી. દર્શનમાં જેને તૃપ્તિ થાય, દર્શનથી જેનું મન ધરાય એ વૈષ્ણવ નથી. હનુમાનજી મહારાજ પ્રતિક્ષણે દર્શન કરે છે, હનુમાનજી તત્પર રહે છે ક્યારે બગાસું આવે અને ક્યારે હું ચપટી વગાડું. દરબારમાં તો મુખારવિંદમાં નજર રાખી છે, પણ હનુમાનજીએ વિચાર કર્યો કે ચાલતા ચાલતા પણ કોઈ વખત બગાસું આવી જાય છે. રામજી ચાલતા હોય ત્યારે બગાસું આવે તો? તે રામજી ચાલે ત્યારે હનુમાનજી હાથ જોડીને એમની આગળ ચાલતા ચાલતા મુખારવિંદને નિહાળે છે. શ્રી રઘુનાથજી હવે મહેલમાં પધાર્યા છે, ભોજન કરવા માટે વિરાજે છે. હનુમાનજી સામે બેસી રામજીનું મુખારવિંદ નિહાળે છે. શ્રી સીતા માં પીરસવા આવે છે, એ કહે છે હનુમાન હવે જાને અહીંથી. હનુમાનજી કહે છે માં જમતા જમતા બગાસું આવે તો ચપટી કોણ વગાડે, હું તો અહીંથી જવાનો નથી. શ્રી સીતાજીને થયું કે આને મેં આ સેવા ક્યાંથી આપી, આખો દિવસ હનુમાનજીએ લીલા કરી છે, માતાજીને રામજી સાથે એકાંતમાં 5-10 મિનિટ કંઈ વાતચીત કરવી હોય ને તો પણ હનુમાનજી વચમાં ઊભા રહે છે. સીતાજી વારંવાર કહે છે જાને હવે, ત્યારે હનુમાનજી કહે છે કેવી રીતે જાઉં, તમે મને કહ્યું છે કે બગાસું આવે એટલે ચપટી વગાડવી, તે કદાચ બોલતા બોલતા બગાસું આવી જાય તો હું અહીંથી જવાનો નથી. આખો દિવસ ગમ્મત થઈ છે, રામજીને આનંદ થાય છે. વચમાં હનુમાન હોય ને તે મને પણ ઠીક ફાવે છે, એના વિના મને ગમતું નથી. રાત્રે શ્રી રઘુનાથજી પથારીમાં શયન કરે છે. શ્રી સીતાજીના આવતા પહેલાં જ શ્રી હનુમાનજી ત્યાં આવીને ઊભા છે. શ્રી સીતાજી આવ્યા, એમણે કહ્યું કે આ તમારો ભગત હવે કોઈને ગાંઠતો નથી, તમે એને બહુ માન આપો છો, તે કોઈનું માનતો જ નથી, હવે તમે એને કહો કે અહીંથી જાય. રામજીએ કહ્યું હું બધાને કહી શકું છું પણ હનુમાનને કહેવાનો મને અધિકાર નથી, હનુમાનને મારી સેવા કરી છે, હું હનુમાનનો ઋણી છું. એ કંઈક શોપકારસ્ય પ્રાણાંત્યંતે તપે એકસ્તે નોપકારણાનામ ભવામ ઋણીનો વયમ. જગત રામજીને આધીન છે, શ્રી રામ હનુમાનજીને આધીન છે, ભગવાન રામ અવતારમાં શ્રી હનુમાનજીના ઋણી રહ્યા છે અને કૃષ્ણ અવતારમાં ગોપીઓના ઋણમાં રહ્યા છે. ગોપીઓને શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હતું ન પારેયે અહમ નિર્વદા સંયુજામ સ્વસાધુ કૃત્યમ વિબુધા યુષાપી વહ યા માભજન દુર્જરગે હશ્ચ અંખલા સંવૃષ્ચે તદ્વહ પ્રતિયાતુ સાધુના. અરી સખીઓ, તમે મારા માટે ઘર બહારની બેડીઓ તોડી નાખી છે, આ બેડીઓ તો મોટા મોટા યોગીઓ પણ જલ્દી તોડી શકતા નથી, મારું અને તમારું આ મિલન નિર્મળ અને નિર્દોષ છે. જો હું અમર જીવનથી અનંત કાળ સુધી તમારા પ્રેમ, સેવા અને ત્યાગનો બદલો ચૂકવવા માંગુ તો પણ ચૂકવી શકું તેમ નથી. હું જન્મ જન્મ તમારો ઋણી છું. શ્રી રામચંદ્રજીએ હનુમાનજીને કહ્યું છે, તવોપકારીણ સચ્ચાહમ ન પશ્ચામપ્યદ મારું તે કર્તુમ પ્રત્યુપકારમ તે ધન્યો અસી જગતી તલે. સેવા સ્મરણ સિવાય કોઈ વશીકરણ નથી. હનુમાનજીએ રામજીની એવી સેવા કરી છે, હનુમાનજીએ બદલામાં કાંઈ લીધું નથી, કેવળ નિષ્કામ ભાવથી એમણે સેવા કરી છે. કેટલાક લોકો ભક્તિ કરે છે પણ પ્રભુ પાસે કંઈક માંગે છે. ભોગ એ ભક્તિનું ફળ નથી. ભક્તિનું ફળ પૈસા નથી, પ્રતિષ્ઠા નથી. ભક્તિનું ફળ તો છે ભગવાન, સેવાનું ફળ સેવા છે, મેવા નહીં. ભોગને માટે ભક્તિ નહીં, ભગવાનને માટે ભક્તિ કરો. કેટલાક લોકો એવું સમજે છે કે ભક્તિ કરીશું એટલે બહુ પૈસા મળશે, ભક્તિ કરીશ એટલે હું સુખી થઈશ. લૌકિક સુખ એ ભક્તિનું ફળ છે? ભક્તિનું ફળ તો અવલૌકિક ભજન આનંદ છે, બ્રહ્મ આનંદ એ ભક્તિનું ફળ છે. ભોગ ભોગવવાની ઈચ્છા છે ત્યાં ભક્તિ રહેતી નથી. ભોગ માટે ભક્તિ કરે તેને ભગવાન વાલા નથી, સંસાર વાલો છે. લૌકિક સુખ માટે ભગવાનની પ્રાર્થના ન કરો. સંસારનું લૌકિક સુખ તો પ્રારબ્ધ પ્રમાણે મળે છે. જે જીવ ઉપર ભગવાન વધારે કૃપા કરે છે તેને લૌકિક સુખ વધારે આપતા નથી. લૌકિક સુખ મળે તો જીવ ઈશ્વરથી વિમુખ થાય છે. કોઈ કોઈ વાર તો પ્રભુ એવી પણ લીલા કરે છે કે વૈષ્ણવની ભક્તિમાં વિઘ્ન કરનારા સુખને ખેંચી લે છે અને વૈષ્ણવને બહુ દુઃખ આપે છે. એના પાપનો વિચાર કરી ભગવાન નિશ્ચય કરે છે કે આ એક જ જન્મમાં એના બધા પાપ ભોગવાવી મારે એને મારા ધામમાં લઈ આવવો છે, એને પરમ આનંદ આપવો છે. તે એના પાપ બારવા અને એની ભક્તિનું વિઘ્ન ટાળવા પ્રભુ એને ખૂબ દુઃખ આપે છે. એક વૈષ્ણવ દંપતી હતું, બે જ જણ હતા, ઘરમાં ત્રીજું કોઈ ન મળે. આખો દિવસ ઠાકોરજીની સેવા સ્મરણ કરે, ઠાકોરજીની મંગલમય લીલાઓનું ચિંતન કરે અને મનથી ગોકુળમાં જ રહે. આખો દિવસ મનને ભક્તિ રસમાં તરબોળ રાખે. પ્રભુને પણ આનંદ આવતો હતો, ઠાકોરજી તેમને ઘેર આનંદમાં વિરાજતા હતા. એવું થયું, 12-15 વર્ષ સેવા કર્યા પછી એમને ઘેર બાળક આવ્યો. બાળકનો જન્મ થવાથી બંને બહુ રાજી થયા કે ઠાકોરજીએ કૃપા કરી. પણ બાળકમાં સ્નેહ એટલો વધ્યો કે આખો દિવસ બાળકનું જ ચિંતન કરવા લાગ્યા. બાળકનું લાલન પાલન કરે છે, બાળક કાલું કાલું બોલે છે, મા બાપ બહુ રાજી થાય છે, બાળકને રમાડે છે, એક ક્ષણ પણ એને છોડતા નથી. ધીરે ધીરે ભક્તિના જે નિયમો હતા તે છૂટવા લાગ્યા. અનેક વાર અંદરથી અવાજ આવે કે આ બાળક આવ્યા પછી પહેલાં જેવી ભક્તિ થતી નથી, એ ઠીક નથી. પણ પછી મનને સમજાવે કે આ બાળકમાં પણ ભગવાન તો છે જ ને, એની સેવા એ ભગવાનની સેવા છે. માનવના મનમાં અનેક પ્રકારની વાસનાઓ ભરેલી છે. જીવ ઈશ્વરથી વિમુખ રહે એવો જ પ્રયત્ન કરે છે. મન ખોટી સલાહ આપે છે. બાળકમાં પણ ભગવાન છે, બાળકમાં ભગવત ભાવ રાખે એ સારું છે, ખોટું નથી. પણ બાળકની સેવામાં ભગવાન બિલકુલ ભૂલાઈ જાય, ભક્તિ ભૂલાઈ જાય અને મન બાળકમાં જ સતત પરોવાયેલું રહે તે ભગવાનને કેમ ગમે? પ્રભુએ વિચાર કર્યો, આવી રીતે તો એમનું પતન થઈ જશે, મારે એમને હવે પુત્રનું સુખ વધારે આપવું નથી, મારે એમને આનંદ આપવો છે। સંસારનું સગરું સુખ સંયોગ સુધી જ છે, વિયોગમાં દુઃખ છે। પ્રભુએ એવી લીલા કરી કે તે બાળકને ઉઠાવી લીધો। પહેલાં તો એમને દુઃખ થયું, પણ પછી ભગવદ્ કૃપાથી એમનો ભગવદ્ ભાવ દઢ થયો કે ના ના, પ્રભુએ જે કર્યું તે સારું કર્યું છે। આજ સુધી ઘણા છોકરા મેં ગોદમાં રમાડ્યા છે, એ બધા છોકરાઓ ક્યાં ગયા? આ જીવે અનેક જન્મમાં અનેક સંબંધો કર્યા, એ બધા સંબંધો ક્યાં ગયા? મારો સંબંધ તો ઈશ્વર સાથે જ સાચો છે। પ્રભુએ એમને અવલૌકિક આનંદનું દાન કર્યું, નિત્ય લીલામાં સેવામાં એમને બોલાવી લીધા। સુખમાં વિઘ્ન આવે તો સમજવું કે પ્રભુ મને અવલૌકિક સુખનું દાન આપવાના છે, તેથી વિઘ્ન આવ્યું છે। પ્રભુના સેવા સ્મરણ લૌકિક સુખ માટે કરશો નહીં, ઈશ્વર પાસે કંઈ માગશો નહીં, માગશો તો તે વેપાર જેવું ગણાશે। પ્રભુની સેવા કરે અને બદલામાં લૌકિક સ્વાર્થ માંગે એ તો એક પ્રકારનો વેપાર જ છે। લૌકિક સ્વાર્થ માટે ભક્તિ કરે તે ભક્ત નથી, વાણિયો છે। વાણિયો એટલે જે થોડું આપી વધારેની અપેક્ષા રાખે છે, તે તમારા માટે ઠાકોરજીને કંઈ શ્રમ ન આપો, મારું કામ કરવા ઠાકોરજી આવે એવો વિચાર કરે એ વૈષ્ણવ કેમ કહેવાય? વૈષ્ણવ તો વિચારે છે કે મારું કામ તમે કરો એમ ભગવાનને કેમ કહેવાય? મારા માટે પ્રભુને પરિશ્રમ કેમ અપાય? હું તો મારા માલિકનો દાસ છું। કામ માટે રામ નથી, પણ રામ માટે જ રામ છે। પ્રભુ કોઈને સુખ પણ આપતા નથી અને દુઃખ પણ દેતા નથી। માનવીના સારા નરસા કર્મ જ માનવીના સુખ દુઃખ માટે કારણરૂપ છે, છતાં અજ્ઞાની જીવ સુખ મેળવવાની કે દુઃખથી મુક્ત થવાની લાલસાથી જ પ્રભુ પાસે જાય છે। આવી સ્વાર્થ વૃત્તિથી પ્રભુ બહુ નારાજ થાય છે, પ્રભુ પાસે સુખ મેળવવા માટે નહીં પણ પ્રભુ મેળવવા માટે જ જજો। સાચા ભક્તો પ્રભુ પાસે કંઈ માંગતા નથી, પોતાનું સર્વસ્વ પ્રભુને અર્પણ કરે છે, તેથી ભગવાન ઋણી બને છે।